अनुवाद 10। परम पूज्य बापा श्रीए छेल्ला जन्मना आशीर्वाद आपने पाठव्या एथी शुं विशेष जोईए। परम कृपाळु बापा श्री केवल स्वामी नारायण भगवानना संकल्प थी ज मानव जातना सर्वोत्तम उद्धार माटे प्रगट थया। एमनु प्रागट्य अन्य जीवोना कल्याण करवा माटे ज मुख्य हतु। परंतु जीवोने उत्तरोत्तर विकसावी परम पदना अधिकारी बनावाय ते पहला तेमने पोताना जीवन द्वारा बताव्यू। पोताना बाल चरित्रों थी बाळकोने पण सूचव्यू के कोई पण प्रवृत्ति करता करता भगवाननु अनुसंधान राखवू। बापाश्री बाळको साथे रमतो रमता त्यारे तेओ प्रथम आवता त्यारे बाळको एम पूछता के बापाश्री तमारी जेवू रमता अमने नथी आवडतू एनु शुं कारण? तमे बधीज रमतोमां प्रथम आवो छो। त्यारे बापा एम बोले के तमे महाराजने साथे राखीने रमता नथी एटला माटे तमे प्रथम आवता नथी अने अमे भगवानने भेळा राखीने बधु काम करीए छीए। त्यारथी बाळको पण जय स्वामीनारायण एम भगवाननी स्मृति करीने हमेशा रमता। बापा खूब राजी थता। बापाए आ रीते मूर्तिनु अनुसंधान बाळपणथी ज बधाने रखावा मांड्यु हतु। जेम जेम बापाश्री वधारे ने वधारे वयमा वृद्धि पामवा लाग्या तेम तेम वधु ने वधु समास करावा माड्यो। जे श्रमजीवीओ छे ते श्रमजीवीओनु काम बापाश्रीए पोते जाते करी बताव्यू अने पोताना जीवन द्वारा बताव्यू के कोई काम हलकू नीचू नथी, बधुज भगवाने सौंपेलू कार्य छे। एटले तेमणे जीवनमां पोतानी रोजी कमावाने माटे रेंकडो पण चलाव्यो छे। भगवान आवु काम करे, भगवानना अवतारो आवु काम करे, कारण के तेओ पोताना आचरण द्वारा ज दरेकने शीखवे छे। भगवाननी प्राप्ति करवी होय तो पण श्रम अने पुरुषार्थ जोईए ते तेमणे कर्युं। बापाश्रीए मुख्यत्वे त्रण जबरजस्त बाबतो विश्व समक्ष मूकी अने समझावी। भगवान स्वामीनारायणनु सर्वोपरि आदर्श तत्वज्ञान, बीजू परम पद, परम साधर्म्यपणु जेनो अनादि मुक्तो मूर्तिमां रहीने अनुभव करे छे ए अनादि मुक्तनी स्थिति। त्रीजू भगवान स्वामीनारायणनी सर्वोपरिता। सर्वोपरि निश्चय एटले मात्र एटलू ज नहीं के भगवान स्वामीनारायण सर्वेथी पर छे। तेमणे एम कह्युं के ए भगवान ने सर्वोपरि क्यारे मान्या कहेवाय के जारे भगवाननी दिव्य वाणी अनुसार आपणू जीवन बने ए प्रमाणे वर्तन थाय, एना उपर खूब भार मूक्यो। भगवान स्वामीनारायणना पांच महाव्रतो पंच वर्तमान जेने कहे छे तेनु पालन महान मोटा संतो के त्यागीओ पण न करी शके तेवु अनिशुद्ध वर्तन बापाश्रीए पोताना जीवन दरम्यान करी बताव्यू। अनादि मुक्तनी स्थितिनो अर्थ ए छे के भगवान सर्वोपरि परमात्माना स्वरूपमां रसबस જોડાઈ જવાનો જે યોગ છે એને અનાદિ મુક્તની સ્થિતિ કહે છે। અનાદિનો અર્થ એ છે કે આમ હતો અને આમ થયો એમ નહીં, સદાય આમ છું, પુરુષોત્તમ રૂપ છું એવું લક્ષ્યાર્થ થાય તેનું નામ અનાદિ મુક્તની સ્થિતિ। બાપાશ્રીએ પોતાના પ્રભાવથી, પોતાની દિવ્ય શક્તિથી અનેકને એ સ્થિતિના અધિકારી બનાવી દીધા અને મૂર્તિનું સુખ ભોગવતા કરી દીધા। બાળકોને અને વિદ્યાર્થીઓને એમ કહ્યું કે તમે અભ્યાસ ભલે સુખેથી કરો, બધી પ્રવૃત્તિ કરો, પણ એ બધી પ્રવૃત્તિમાં મહારાજનું અનુસંધાન રાખજો। અનુસંધાનનો અર્થ એ છે કે ભગવાનને અંતર્યામીપણે જાણવા કે હું જે કાંઈ કરું છું તે ભગવાનની આજ્ઞા મુજબ કરું છું કે કેમ, ભગવાન રાજી થાય તેમ કરું છું કે કેમ, હું એકે એક ક્રિયા કરું એ ભગવાનને ગમશે કે કેમ, એવી સ્મૃતિ સ્વરૂપ સાથે રાખવી એનું નામ અનુસંધાન રાખ્યું કહેવાય। સ્વરૂપ મુખ્ય છે, પણ એ સ્વરૂપ રાખીએ ત્યારે આ વાત નહીં ભૂલવી જોઈએ। માત્ર સ્વરૂપનું અનુસંધાન યાંત્રિક રીતે રાખવાથી એ દિવ્ય સ્થિતિને પામાતું નથી। દિવ્ય સ્થિતિને પામવાને માટે જે ભગવાનની આજ્ઞારૂપ થઈને ભગવાનના કલ્યાણકારી ગુણો કેળવીને ભગવાનના સ્વરૂપમાં જોડાય છે તેમને જ અનાદિ મુક્તની સ્થિતિ થાય છે। જેમ કોઈ મહાન ચક્રવર્તી રાજા ગાદી ઉપર બેસે અને અનેક કેદીઓને મુક્ત કરી મૂકે, એમ શ્રીજી મહારાજના મુક્તાવતાર પરમ પૂજ્ય અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીના આ દિવ્ય પ્રસંગે શ્રીજી મહારાજ ઉપસ્થિત થયેલા સૌ ઉપર, તેમજ જેઓ દેહની કોઈ અનિવાર્ય પ્રકૃતિને લીધે નહીં આવી શક્યા હોય પણ આવવાની તાણ રહી હોય એવા સૌ ઉપર છેલ્લા જન્મની જરૂર કૃપા કરશે। આ કૃપા વર્ષાથી આપણા અવયવો કુદરતી રીતે ફરી જાય છે, આપણા સ્વભાવ કર્મ બદલાઈ જાય છે, સ્વભાવ કર્મ નાશ થઈ જાય છે। આવા પ્રસંગે હંમેશા બધું જ માન મૂકીને ગમે તેવા નીચા આસને પણ બેસવું, ગમે ત્યાં રહ્યા થકા આપણે મૂર્તિમાં જ બેઠા છીએ, ઊંચું આસન હોય કે નીચું આસન હોય બધું જ આસન ઊંચું જ છે, કારણ કે મહારાજે આપણને એના સ્વરૂપમાં રાખ્યા એવા આશીર્વાદ આપી દીધા, એથી વિશેષ શું। ત્યારે આનું અનુસંધાન જો સતત રહે તો આવો અભ્યાસ કરતા કરતા અને આ આશીર્વાદના પ્રભાવથી અને અનાદિ મુક્તના જોગથી અનાદિ મુક્તની સ્થિતિ થાય। અત્યારે ભૌતિકવાદ ખૂબ કૂદકે ને ભૂસકે આગળ વધે છે અને તેમાં પ્રભુની સ્મૃતિ ભૂલાઈ ગઈ છે। લોકો ભૌતિક સિદ્ધિ માટે દોડાદોડ કરે છે, પરંતુ અંતે એને અનુભવ એવો થાય છે કે શાંતિ મળતી નથી। આખું વિશ્વ શાંતિની શોધમાં ફરે છે, તો અનાદિ મુક્તના આવા પ્રસંગે શાંતિ મળે। સચ્ચિદાનંદ સ્વામીએ એમ કહ્યું કે મહારાજ શાંતિનો ઉપાય બતાવો, તો કહે હું ઉપાય બતાવું તે કરશો, જરૂર મહારાજ કરીશ. તો કહે, જુઓ, અમારા મુક્ત પર્વતભાઈ છે, એમના ઘરના નળિયાનું તમે ધ્યાન કરો. તો સચ્ચિદાનંદ સ્વામી કહે, મહારાજ, તમારી મૂર્તિ મૂકીને, તમારું સ્વરૂપ મૂકીને આ નળિયાનું ધ્યાન કરવાનું કેમ કહો છો? મહારાજ કહે કે તો ભલે, અમારા સ્વરૂપનું ધ્યાન કરો. એટલે સ્વામીએ 6 મહિના સુધી ભગવાનના સ્વરૂપનો ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંતરમાં શાંતિ ન થઈ. ભગવાનનું સ્વરૂપ જ દેખાય નહીં. ફરીને મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી, મેં તમને કહ્યું હતું ને કે પર્વતભાઈના નળિયાનું ધ્યાન કરો, ત્યાં જાઓ, નળિયા નીરખીને પછી તેનું ધ્યાન કરો તો તમને શાંતિ થઈ જશે. પછી સચ્ચિદાનંદ સ્વામી અગતરાઈ જાય છે. ત્યાં પર્વતભાઈ તુમરુ જેવા ભક્ત હતા, દાસત્વ ભાવવાળા. ત્યારે પર્વતભાઈએ પૂછ્યું તો કહે, હું આપના દર્શન કરવા માટે આવ્યો છું. પર્વતભાઈ તો દર્શન કરવા લાગ્યા કે તમે તો સંત છો, હું તો તમારો ગૃહસ્થ દાસ છું. તો સ્વામી કહે, ના, મને આપના નિવાસ સ્થાને લઈ જાઓ. નિવાસ સ્થાને લઈ ગયા તો સ્વામી તો નળિયા નીરખવા લાગ્યા. જેમ જેમ નિરીક્ષણ કરતા ગયા તેમ તેમ અંદર ને અંદર ઉતરતા ગયા. પછી આંખો મીચીને ધ્યાન કર્યું તો શાંતિ થઈ ગઈ. નળિયાને બદલે મહારાજનું સ્વરૂપ દેખાવા લાગ્યું. પછી મહારાજ પાસે જઈને બેઠા. મહારાજે પૂછ્યું કે શાંતિ થઈ? સ્વામીએ કહ્યું કે મહારાજ, પૂરી શાંતિ થઈ. આનું રહસ્ય તો સમજાવો. મહારાજ કહે, આ પર્વતભાઈ અમારી મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત છે. તેઓ અમારા સંકલ્પથી અમારી પાસે આવ્યા છે. એમણે અમારી મૂર્તિ સિવાય કંઈ જોયું નથી. એમનું નિવાસસ્થાન એમને લીધે દિવ્ય થઈ ગયું છે. એ દિવ્યતા એમાંથી નીકળે છે. આ રીતે મહિમા સમજાવ્યો કે ભગવાનના આવા મહામુક્તો જ્યાં જ્યાં વિચરે છે ત્યાં બધી જ વસ્તુઓ દિવ્ય થઈ જાય છે. અને એ દિવ્ય વસ્તુઓ જ્યારે આપણને સ્પર્શ કરે છે ત્યારે અંતરના બધા સંકલ્પો શાંત થઈ જાય છે. એ રીતે મહારાજના અનાદિ મુક્તનો મહિમા સમજાવ્યો. આ કચ્છ પ્રદેશ તો ગરીબ હતો, આર્થિક વ્યવહાર દુર્બળ હતો. એ બધાને ભગવાનની વાણી જીવનમાં ઉતારવા માટે, એ ધર્મને જીવનમાં ઉતારવાને માટે બાપાશ્રીએ ખૂબ દ્રઢતા કરાવી. અને અત્યારે જોઈ શકો છો કે આ આખો કચ્છ પ્રદેશ સુખી છે. ભલે એ સૂકો પ્રદેશ છે, પણ આજે બધા સુખી છે. એનું કારણ આ અનાદિ મહામુક્તરાજ અબજી બાપાના આશીર્વાદ, એમનો દિવ્ય પ્રભાવ, અહીં બધા ઉપર અમૃત નજર. ભારતે કેટલા વર્ષ દુકાળ ભોગવ્યો, પરંતુ તમે જોઈ શકો છો કે આ વર્ષે એટલો અનહદ વરસાદ વરસાવ્યો કે હવે 2-3 વર્ષ સુધી પણ દુકાળની ભીતિ નહીં રહે. એટલું પાણી વરસાવ્યું, તે અમુક જ ભાગમાં નહીં પણ સર્વત્ર સમસ્ત ભારત ઉપર વરસાવી બધાને ભીના કરી મૂક્યા. તે માત્ર વરસાદથી ભીના નહીં પણ બ્રહ્મ ભીના પણ કરી દીધા. પ્લેગ આવ્યો. શું કામ આવ્યો? કે ભારત ગંદુ હતું, એ ગંદકી દૂર કરવાને માટે પ્લેગ મૂક્યો, એ સિવાય કોઈ રસ્તો જ નહીં, અને ગામો ગામ બધાએ ગંદકી ઉપાડવા માંડ્યા. દરેકે પ્લેગની બીકને લીધે પોતાના ઘર સ્વચ્છ કરી નાખ્યા, અને જેવું વાતાવરણ શુદ્ધ થયું કે તરત જ પ્લેગ જતો રહ્યો. જુઓ કેટલી ઝડપથી જતો રહ્યો, આ મહોત્સવ આવ્યા પહેલાં જતો રહ્યો. બધા વિચાર કરતા હતા કે આ પ્લેગને લીધે મહોત્સવમાં કેવી રીતે જઈશું. મને કોઈએ પૂછ્યું કે તમે જશો? મેં કીધું હા, હું તો પહેલો જઈશ, અને જે કોઈ અહીં આવશે એને શ્રીજી મહારાજ પ્લેગ નહીં થવા દે, અને આ લાભ ચૂકવો નહીં. ત્યાર પછી જુઓ, અત્યારે કચ્છમાં માખીઓ અને મચ્છરનો ત્રાસ હોય તો અત્યારે અહીં માખી મચ્છર એકે જોવા મળે છે? એ માખી મચ્છર ક્યાં ગયા? અહીં ક્યાં દવાઓ છાંટી છે? આ મહોત્સવને લીધે બાપાએ આવડા મોટા આખાય જગતને પ્રતીતિ કરાવવા એવું કર્યું. કચ્છના એ મહાન સંત અબજી બાપાશ્રીનું પ્રાગટ્ય થયું તો બોલ્યા વગર આ બધું જ કામ કરે. ત્યારે બાપાનું જે આ પ્રાગટ્ય ત્રણ બાબતો માટે છે, એ વસ્તુ જ્યાં સુધી સિદ્ધ ન કરીએ ત્યાં સુધી આપણે આપણું કામ પૂરું કર્યું ન કહેવાય. આપણને છેલ્લા જન્મના આશીર્વાદ મળી ગયા, હવે શા માટે ચિંતા રાખવી? ફરીથી શ્રીજી મહારાજ, તેમના અનાદિ મુક્તો અને આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરી તેમનો રાજીપો ઈચ્છી વિરમું છું. સારાંશ: બાપાશ્રી જીવોના કલ્યાણ કરવા પધાર્યા હતા. તેઓએ પોતાના જીવન દ્વારા આપણને જીવન જીવતા શીખવ્યું અને મહારાજ ઓળખાવ્યા, અનાદિ મુક્ત કોને કહેવાય તે સમજાવ્યું. તેમણે શીખવ્યું કે દરેક ક્રિયામાં રમતમાં પણ ભગવાનને સદાય સાથે રાખવા, દરેક કામ ભગવાનનું સોંપેલું છે તેમ માની કરવું, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ શ્રમ પુરુષાર્થ આવશ્યક છે, ભગવાનને સદાય સાથે રાખી ભગવાનને ગમે તે કરવું, ન ગમે તે ન કરવું. ઉત્સવ સમયમાં મહારાજ તથા તેમના અનાદિ મુક્ત રાજી થઈ કૃપા વર્ષા કરે છે, એવા સમયમાં આસન માટે કે બીજા કોઈ માટે પણ માન રાખવું નહીં. મહારાજના અનાદિ મુક્ત જ્યાં વિચરે તે સર્વે દિવ્ય થઈ જાય છે. તે વસ્તુઓનો આપણે સ્પર્શ કરીએ તો અંતરના બધા સંકલ્પો શાંત થઈ જાય છે.